અને તંત્રમાં કેમ પડે છે એટલે તો જ્ઞાન સ્વભાવથી સવિકલ્પ છે, એમાં સવિકલ્પ વિકલ્પ નો અર્થ અહીંયા રાગ દ્વેષ નથી લેવાનો. જયારે ચારિત્ર ના અંતર્ગત વિકલ્પ શબ્દ આવે, ચારિત્ર ના વિકલ્પ જયારે ચારિત્ર સાથે વિકલ્પ શબ્દ ને જોઈએ ત્યારે ત્યાં રાગ દ્વેષ નો અર્થ છે. પણ જ્ઞાન પણ સવિકલ્પ છે, આવે છે કે નહીં? કેવળ જ્ઞાન સવિકલ્પ છે તો ત્યાં જ્ઞાન માં સવિકલ્પ પણ ત્યાં જ્ઞાન સાથે જે વિકલ્પ શબ્દ જોડાયેલો છે કે વિકલ્પ નો પ્રયોગ કરીએ છીએ વિકલ્પ શબ્દ નો, તો એમાં શું અર્થ લેવાનો? જ્ઞાન ના વિકલ્પ એટલે શું? જ્ઞાન માં વિકલ્પ એટલે શું? વિકલ્પ નો અર્થ ત્યાં શું લેવાનો? તો કે વિકલ્પ નો અર્થ ત્યાં ભેદ લેવાનો. પોઈન્ટ સમજાય કે જ્ઞાન ભેદ સહિત સ્વપર ને જાણે, તો જ્ઞાન નો અર્થ ત્યાં ભેદ, વિકલ્પ નો અર્થ ત્યાં ભેદ, કે જ્ઞાન એ સ્વ અને પર ને જાણ. પોઈન્ટ ફાઈવ માં છે કે આપણે ત્રણ વાત કરી, શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર. તો શ્રદ્ધા તો 100% સમ્યક યા તો 100% મિથ્યા. પોઈન્ટ પહેલો, શ્રદ્ધા 100% સમ્યક 100% મિથ્યા. જ્ઞાનમાં શું આવશે? તો કે જ્ઞાનમાં મિથ્યા જ્ઞાન, સમ્યક જ્ઞાન અને પૂર્ણ જ્ઞાન. જયારે શ્રદ્ધા મિથ્યા છે તો જ્ઞાન પણ 100% મિથ્યા છે. જયારે શ્રદ્ધા સમ્યક થઈ તો જ્ઞાન પણ 100% સમ્યક થયું પણ પૂર્ણ નથી થયું. ફરક સમજાય? પાછી, જ્ઞાન 100% સમ્યક યા તો 100% મિથ્યા. જયારે શ્રદ્ધા 100% સમ્યક યા તો 100% મિથ્યા. તો જયારે શ્રદ્ધા મિથ્યા છે, બરાબર, સાત તત્વ સંબંધી મિથ્યા શ્રદ્ધા ચાલે છે, શરીરમાં અહમ પણ ચાલે છે, કઈ પદાર્થોમાં કર્તૃત્વ પણ ચાલે છે, તો શ્રદ્ધા જયારે 100% મિથ્યા છે તો જ્ઞાન મિથ્યા, ચારિત્ર મિથ્યા. બરાબર, આ પોઈન્ટ ક્લિયર થયો? શ્રદ્ધા મિથ્યા તો જ્ઞાન મિથ્યા, ચારિત્ર મિથ્યા. પોઈન્ટ પકડજો. પછી એ જ્ઞાન મિથ્યા શ્રદ્ધા સાથે જ્ઞાન 11 9 પૂર્વ નું હોય તો પણ એ બધું જ્ઞાન મિથ્યા. શું ગજબ છે! અને ચારિત્રમાં મુનિ દશા સંબંધી મંદતા, મંદ કષાયનો ભાવ હોય, દ્રવ્યલિંગી મુનિ હોય, 28 મૂળગુણનું પાલન કરતો હોય, એટલી બધી મંદતા કે આખા શરીરને પાડી નાખે અને એમાં મીઠું મરચું ભરી લે તો પણ આંખની કોણ લાલ ના થાય, એટલી કષાયની મંદતા હોવા છતાં પણ અને જ્ઞાન 11 9 પૂર્વનું હોવા છતાં પણ શ્રદ્ધા મિથ્યા છે તો જ્ઞાન અને ચારિત્ર એ બધું જ મિથ્યા. હવે કયા જ્ઞાનનું અહમ કરવું, અહંકાર કરવો, માન કસાઈનું પોષણ કરવું, ક્ષયોક્ષમની અધિકતામાં વિચારવું અને મંદ કસાઈમાં ક્યાં આપણે સંતુષ્ટ થઈ રહીએ છે વિચાર. આ પહેલી લાઈન ક્લિયર થઈ? શ્રદ્ધા મિથ્યા, બોલો બોલો તમે સાથે, શ્રદ્ધા મિથ્યા રાજુભાઈ, તો જ્ઞાન પણ મિથ્યા, ચારિત્ર પણ બધું જ્ઞાન. અરે લૌકિક નું તો છોડો, પરંતુ શાસ્ત્ર જ્ઞાન જેટલું પણ છે બધું પણ કેવું? એટલે આખો આપણે કહીએ ને કે રોલ, કે આખો ભેદ શ્રદ્ધા મિથ્યા. અગર શ્રદ્ધા સમ્યક છે, શ્રદ્ધા સમ્યક એટલે શું? કે જેવું સ્વરૂપ છે એવું અહમ, સ્વભાવ જેવો છે એમાં એકત્વ, એનું અહમ, એ રૂપે પ્રતીતિ, એ રૂપે રુચિ, એ રૂપે અહમબુદ્ધિ થશે તો જેટલું પણ જ્ઞાન છે બધું સમ્યક અને ચારિત્ર છે એ પણ સમ્યક. હવે બીજી કોલમ લો, બીજી કોલમમાં શું લખ્યું આપણે? કે શ્રદ્ધા સમ્યક, તો જ્ઞાન પણ સમ્યક અને ચારિત્ર પણ સમ્યક, બરાબર. પણ જ્ઞાન પૂર્ણ નહીં અને ચારિત્ર પૂર્ણ નહીં. કેમ? કારણ કે જ્ઞાન પૂર્ણ થશે 13માં અને ચારિત્રની પૂર્ણતા થશે 12માં. કારણ કે ચારિત્રની પૂર્ણતામાં ક્રમ પડે છે અને જ્ઞાનની ક્ષયોક્ષમ દશા 12માં સુધીની છે. પણ જેટલું જ્ઞાન છે એ બધું કેવું? તો કે બધું સમ્યક, એ બધું સમ્યક. પછી શિવભૂતિ મુનિરાજને જેટલું જ્ઞાન હતું એ પણ જ્ઞાન કેવું? સમ્યક. નમોકાર મંત્ર યાદ હતું રહેતું અને એ જ્ઞાન પણ કેવું? સમ્યક. કેમ? કારણ કે શ્રદ્ધા સમ્યક છે, શ્રદ્ધા સમ્યક છે. તમે સમજો આપણે ગુરુદેવજી ના પ્રતાપે આપણને ક્ષયોક્ષમ જ્ઞાન માં તો વસ્તુ શરૂ ક્લિયર છે. એ પ્રકારની મનતા પણ છે જીવનમાં ચટાયું, એ પ્રકારના ચટ આવશ્યક આદિનું પાલન પણ છે, સ્વાધ્યાય આદિ પણ છે અને આપણને શબ્દ જ્ઞાન અને બધો કોન્સેપ્ટ ક્લિયર છે. પરંતુ જ્યાં સુધી શ્રદ્ધા જન્ય કે નહીં થાય, જ્યાં સુધી એકડો નહીં લગાડો, એકે મિનિટાની કોઈ કિંમત નથી. એટલે માટે ગુરુદેવજીએ 45 વર્ષ શ્રદ્ધા ઉપર બહુ જોર આપ્યું છે કે જ્યાં સુધી તારી શ્રદ્ધા તારી માન્યતા નહીં બદલાય. બોલો, આજે વાણી બદલાઈ ગઈ, વચન બદલાઈ ગયા, વાણીમાં વાત આવી ગઈ, પરંતુ શ્રદ્ધા વાણી માટે બોલવા આવ્યા ને, હું ભગવાન છું, હું પરિપૂર્ણ છું, હું પરમાત્મા છું અને હું ક્યાંક ભાવ છું, હું પારમિક ભાવ છું, હું પર્યાય થી પાર છું, એક સમય ની કેવળ જ્ઞાન પર્યાય થી પણ કેવો છું, હું પાર છું. પરંતુ શ્રદ્ધા તો કે ફળ પદાર્થ અને શરીર અને એની એક એક અવસ્થામાં અને જે સંયોગ છે પુણ્ય પાપ ના ઉદયમાં પ્રાપ્ત સામગ્રીમાં આપણું ટોટલી એકત્વ બની જાય. બીજા કઈ ખ્યાલ આવે કે શું વાત ચાલી રહી? તો બે કોલમ થઈ ગઈ, ચલો બે કોલમ રિવાઇઝ કરી શકે. વાત બે કોલમ કઈ થઈ? બોલો, સૌથી પહેલી કોલમ માં શું લખ્યું? શ્રદ્ધા મિથ્યા. તો જેટલું પણ જ્ઞાન છે એ બધું જ્ઞાન, અને જેટલું ચારિત્ર છે એ બધું ચારિત્ર પણ. પછી મંદ કે સાઈ નો ભાવ હોય તો પણ એના ઉપર મોક્ષ માર્ગ નો કઈ થઈ રહ્યો. મુનિ વ્રત ગાઢ અનંત ગાઢ ગ્રહ રૂપ જાણ્યો, એની જાણતમ જ્ઞાન વિરાટ સુખી લેખ ન પાડે. ભેરિયાનો અભ્યાસ નહીં કરીએ તો ઉદયના પ્રસંગમાં ઉભા રહી છે. પોઈન્ટ પકડાય છે? તો એ પહેલી લાઈન ક્લિયર થઈ. શ્રદ્ધા મિથ્યા, તો જ્ઞાન પણ મિથ્યા, ચારિત્ર પણ મિથ્યા. હવે શ્રદ્ધા સમ્યક 100%, શ્રદ્ધામાં 100%, યા તો સમ્યક યા તો મિથ્યા, યા તો સાચી યા તો ખોટી, યા તો સ્વની યા તો પરની. દેર ઇઝ નો પર્સન્ટેજ ઇન શ્રદ્ધા, દેર ઇઝ નો પ્રમિત ઇન શ્રદ્ધા. તો શ્રદ્ધા 100% શું થઈ ગઈ? યાની કે હું શરીર નથી, હું આત્મા છું, હું જ્ઞાયક છું, હું અનાદિ અનંત તત્વા વાળો એક રૂપ રહેવા વાળો ચૈતન્ય સ્વભાવી આત્મા તત્વ છું. શરીરમાં રહેવા વાળો એક શરીર થી અલગ ભિન્ન જાતિ નો, ભિન્ન નાતિ નો, ભિન્ન દ્રવ્ય છું એવી પ્રતિતિ થઈ ગઈ. અને એ પ્રતિતિ 24 કલાક ચાલે છે, 24 કલાક એ પ્રતિતિ ચાલે. એ પ્રતિને રંજ માત્ર પણ આંખ નથી આવતી, ગમે ત્યાં હોય કોઈ પણ દરે ક્ષેત્ર કાળ ભાવની વચ્ચે જ્ઞાની ઉભા હોય, છખંડની વિભૂતિની વચ્ચે ઉભા હોય, સૌધર્મ એના વૈભવની વચ્ચે બેઠો હોય તો પણ એ પ્રતિ ચાલે. પોતાના જીવન કાળમાં અસંખ્યાત તીર્થંકરોના સમય અસંખ્યાત તીર્થંકરોના પંચ કલ્યાણક સૌધર્મ ઇન્દ્ર બનાવે છે. હવે અદૈત ભાવ એ ભક્તિ વહી પકડાય છે. એ સૌધર્મ ઇન્દ્ર ની ચારિત્ર ની દશા છે, એ સચિન્દ્રા ની ચારિત્ર ની દશા છે, એ દેવો ની ચારિત્ર ની દશા છે. પણ એ સમયે પણ ભેદ જ્ઞાન વર્તે છે પૂરું, કે આ ભાવ, આ ઔદૈક ભાવ, આ ભક્તિ નો ભાવ, આ કલ્યાણક બનાવવાનો ભાવ, એનાથી હું કેવો છું, જુદો છું, એવું 24 કલાકે પ્રતિથી અંદરમાં વર્તે છે. અહીં તો તમને દર્શન ની મહિમા કરું છે, અહીંયા તો તપ ની મહિમા કહી. પોઈન્ટ કહેવા માંગુ છું, સમ્યક દર્શન કરતા તપ દુર્લભ છે, સમ્યક દર્શન પણ દુર્લભ છે. પણ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી જે તપના માર્ગમાં, જે આગળ ગુણસ્થાનના માર્ગમાં આરૂઢ થાય છે, એ જીવો બહુ દુર્લભ છે. એ જીવો બહુ, આપણે કહીએ ને કે રેર છે, સંખ્યા અપેક્ષા પણ રેર છે. બીજા કઈ થોડું કેલ્ક્યુલેશન અગર કરીએ કરનાર લોકો તો તમને ખ્યાલ આવશે. આપણે વચ્ચે પણ ચાલુ રાતમાં કહ્યું હતું, આ ઘણા દિવસ પહેલા વાત આવી હતી, હવે હમણાં તપની મહિમા આવે છે એટલે વાત યાદ આવી તો તમને કહું. ચતુર્થ ગુણસ્થાન વાળા તમે ચારે ગતિમાં, ચાર સામાન્ય ધ્યાનથી જરા વાત, તમને તપની મહિમા આવશે. અને તપ એટલે સૌથી પહેલા તો ક્લિયર કરી દો, તપ, ધ્યાન, સમાધિ આ બધા શબ્દ નીરજ નથી, નેગેટિવ ના ફોર્મમાં લઈ લો. તપ એટલે શું, ધ્યાન એટલે શું, સમાધિ એટલે શું? આ અત્યંત આનંદદાયી દશા છે, આ અત્યંત જીવને નિર્વાહ કરવા વાળી દશા છે, આ અત્યંત સુખદાયી દશા છે, આત્માની ઉત્કૃષ્ટ દશા છે. ધીસ ઇઝ ધ ઉત્કૃષ્ટ ફોર્મ ઓફ આત્મા. જે અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન લઈને ઉભા થવાના છે એની પહેલાની આ દશા છે. આ એવો પોતાના આત્માનો ઉગ્ર અંદરમાં આશ્રય છે કે તમે એક ઇમ ઇમેજિન કરો કે આત્માના સ્વભાવમાં એટલે પોતાના સ્વભાવમાં એવો લીન થઈ જાય છે જીવ, એવો અંદરમાં આનંદ ભોગવે છે, એવો નિરાકુર થઈ જાય છે, અનાકુર થઈ જાય છે, નિર્વિકલ્પ થઈ જાય છે. એ ટાઈમે તમે વિચારો કે પથ્થર વરસે છે, ભૂમિવે ઘોર ઉત્સર્ગ થઈ રહ્યો છે, બારમાં શરીર ઉપર તીવ્ર સાતાનો ઉદય છે, પૂર્વનો વેરી આવીને કેવા કેવા ઉત્સર્ગ કરે છે. એ સમયે પણ પોતાના સ્વભાવથી રસ માત્ર પણ વિચલિત ન થવું, તો એ દશા કેવી હશે, એ લીનતા કેવી હશે? વળી ભરાય છે. ગઈ પરમ દિવસે સાથે લેતા આપણે દાદરમાં પણ વાત કરી, પણ એક બે પોઈન્ટ એવા આવે ને, ત્રણ દિવસ ચાલે પાછા, વાંધો નથી ને, પોઈન્ટ બદલજો. કોઈ કોઈ શાસ્ત્રમાં કે કોઈ જાણે તમને એ ગેરંટી, સમજે ભાઈ નહીં આપે, ગેરંટી નહીં આપે કે ભાઈ ભાગનો ઉદય નહીં આવે ને, કોઈ ગેરંટી નહીં આપે કે તમારા જીવનમાં કે મારા જીવનમાં પાપનો ઉદય નહીં આવે. નો વન વિલ ગિવ યુ ધેટ ગેરંટી. આ પુણ્યનો ઉદય જેમ છે એમ બની રહેશે ને, નો વન વિલ ગિવ યુ ધેટ ગેરંટી. પકડજો પોઈન્ટ. જે ક્ષયોક્ષમ જ્ઞાન છે, જે ઘર પ્રાપ્ત થયો છે, એ આમ નામ બની રહેશે ને, કોઈ ગેરંટી નહીં આપે. પોઈન્ટ પકડાય છે. આ શરીરની જે અવસ્થા છે એ આમ નામ બની રહેશે ને, એની પણ કોઈ ગેરંટી નહીં આપી શકે. જે બારમાં ઘર કુટુંબ પરિવાર છે એ આમ નામ બન્યા રહેશે, એની પણ કોઈ ગેરંટી નહીં આપે. પરંતુ હરેક જ્ઞાની ધર્માત્મા તમને એ ગેરંટી આપે છે કે અગર પાપનો ઉદય આવ્યો કે પુણ્યનો ઉદય આવ્યો, એમાં તું ભેદ વિજ્ઞાનના બળે ઉભો રહેશે, તો તને શાંતિ સંતા સમાધિ રહેશે, એની ગેરંટી હરેક જ્ઞાની આપે છે. તાજીબેન પોઈન્ટ કરાય છે. એની ગેરંટી હરેક જીવ આપે છે કે હા, તને ભેદ જ્ઞાન નું બળ હશે તો તું કેવળ જ્ઞાન લઈને ઉભો થઈ શકશે, તને કોઈ દુઃખી નહીં કરી શકે, ગમે તેવો પાપનો ઉદય હશે તો પણ, ગમે તેવા બહારમાં માન અપમાન ના પ્રસંગ બનશે તો પણ તું વિચલિત નહીં થાય. કારણ કે આપણે વિચલિત થઈ રહ્યા છે. હવે શું હું કહેતી હતી તમને કે જે સમ્યક દર્શન છે એના કરતા દુર્લભ તપ છે. આ ગાથા માહિતી છે. હવે તમે જોઈ લો, તમે ચારે ગતિના ચતુર્ સામાન્ય ધ્યાનથી જરા તમે અને હિસાબ લગાડતા જજો. ચારે ગતિના ચતુર્ગુણ સ્થાન વાળા સમ્યક દ્રષ્ટિ જીવોને એક બાજુ ભેગા કરો. કરી ચાલુ ભેગા કરવાનું. વોટ આર યુ ટીચિંગ ઓન વન સાઈડ? ચારે ગતિના ચતુર્થ ગુણ સ્થાન વાળા સમ્યક દ્રષ્ટિ તમે એની સંખ્યા જોજો. યુ આર ગોઈંગ ટુ ડુ અ કમ્પેરેટિવ સ્ટડી. પોઈન્ટ બનાય છે. હવે તમે લો સૌથી પહેલા મનુષ્ય ગતિ લઈ લો. તો ચતુર્થ ગુણ સ્થાન વાળા આગળમાં લખ્યું છે આ બધું પ્રણાલીઓ શાસ્ત્રમાં તમને બધું મળશે. અરે તમે ખાલી ગુણસ્થાન વિવેચન બુક ઉપાડશો ને તો એમાં પાછળ પણ જોશો તો તમને આ બધું મળશે. ગુણસ્થાનમાં એક એક ગુણસ્થાનમાં જીવોની સંખ્યા. તો ચારે ગતિના સમ્યક દ્રષ્ટિ જીવ લો. સમ્યક દ્રષ્ટિ જીવ મનુષ્ય ગતિના સમ્યક દ્રષ્ટિ જીવ લો તો ઉત્કૃષ્ટ સંખ્યા ચોથા ગુણ સ્થાનમાં મનુષ્ય ગતિના જીવોની ઉત્કૃષ્ટ સંખ્યા ચોથા ગુણ સ્થાનમાં કેટલા જીવો હોઈ શકે? થોડી વાત સમજવાની કોશિશ કરજો. કેટલા જીવો ઉત્કૃષ્ટ એટ અ પોઈન્ટ, પર્ટિક્યુલર પોઈન્ટ, એક પોઈન્ટ ઉપર ઉત્કૃષ્ટ જીવો કેટલા હોઈ શકે ચોથા ગુણ સ્થાન વાળા મનુષ્ય ગતિમાં? બોલો બાબુ, એટલે કહ્યું શું આવે છે? એ સાંભળીને તમને થોડુંક આમ એમ થઈ જશે કે અરે આટલા જીવો. હા, બિકોઝ આઈ એમ ટોકિંગ અબાઉટ અધિદ્વીપ. હું અધિદ્વીપના મનુષ્યની વાત કરું છું. બોલો કેટલા જીવો? 700 કરોડ. પકડજો પોઈન્ટ. હું કહેવા માંગુ છું, પોઈન્ટ પકડાય છે. 700 કરોડ સમ્યક દ્રષ્ટિ જીવ છે મનુષ્ય ગતિના. હવે જે ગતિના પકડો, ચારે પ્રકારના દેવોમાં વૈમાનિક ભવનવાસી લંકર જ્યોતિ એ બધા પકડો તમે, તો કેટલા થશે? સમજે અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ. નરકમાં એક એક નરકમાં અસંખ્યાત ચોથું ગુણ સ્થાન પકડે છે, એનાથી આગળ નહીં જતા. મારે બીજું કેવું છે, કમ્પેરેટિવ સ્ટડી કરાવી છે કે તપ રૂપે પરમતા ને આ આગળ મુનિ દશા રૂપે પરમતા જીવ કેટલા દુર્લભ છે, કેટલા ઓછા છે.
હજી તો વાત આપી સાંભળો પછી હજી હજી આપણે એક સ્ટેપ પાછળ પણ જશું. હમણાં આપણે આ બે નું કમ્પેરિઝન કરીએ. અહીં બતાવે છે નરક ગતિ ના જીવો ને ભેગા કરો ને એક બાજુ રાખો એક આમ ડગલો કરો તો અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ નારથી અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ દેહ ગતિ ના 700 કરોડ કારણ કે મનુષ્ય ગતિ ની સંખ્યા જ સંખ્યામાં છે, કાઉન્ટેબલ છે, સંખ્યાત છે એટલે તો એ 700 કરોડ અને તીયન ગતિ ના પણ અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ ચતુર્ગ્રસ્થા દ્વારા તમે લો તો તમે વિચાર કરો કે એ સમ્યક દ્રષ્ટિ ની સંખ્યા કેટલી થઈ અને એની સામે છઠ્ઠા ગુણ સ્થાન થી લઈને ચૌદમા ગુણ સ્થાન સુધીના જીવો ની અગર તમે ઉત્તર સંખ્યા લો તો ખાલી 3.9 કરોડ તમને સંગત ખ્યાલ આવે છે. વિચાર કરો 3.9 કરોડ ઓનલી કયા ગુણ સ્થાન થી કયા ગુણ સ્થાન લીધા તો કે છઠ્ઠા ગુણ સ્થાન થી ચૌદમા ગુણ સ્થાન થી આ તપની મહિમા છે. આપણને લાગે 6 મહિના આવે છે 608 જીવ મોકલી આવે છે. ભૂમિ 608 જ નથી, 608 નીકળે છે નરક અરે નિબોધ માંથી. 608 ઇઝ નથિંગ કોઈ ટોપ અનંતજી. હવે થોડા પાછળ જાઓ, ચતુર્ગ્રસ્થાન વાળા આપણે ભેગા કરી રહ્યા અને આપણે જોયું ને અસંખ્યા. હવે એની પાછળ જાઓ તમે તો મિથ્યાત્વ અવસ્થામાં કેટલા જીવો છે બોલો, મિથ્યાત્વ અવસ્થામાં કેટલા જીવો છે. હવે તમે એની સંખ્યા બતાવી છે તો રૂવાતા ઉભા થઈ જશે, બધાને ખ્યાલ છે. પણ ઘડી ઘડી એનું ભાવ વાસન થવું જોઈએ. તો આપણને સમ્યકની મહિમા, તો આપણને તકની મહિમા, તો આપણને આગળ નિરાજની મહિમા, એ ભાવલિંગીની મહિમા, આપણને એ શ્રેણી કરવા વાળા એનો પુરુષાર્થ, એની મહિમા, એનો આનંદ, એ દીકરાતા, એ પૂર્ણતા, એ સિદ્ધ દશા, એની આપણને મહિમા આવશે. મહિમા આવશે તો માર્ગમાં રાખશે. હવે તમે વિચાર કરો સમ્યક વિચારથી જીવો પહેલા ગુણ સ્થાનમાં કેટલા છે આની કમ્પેરિઝનમાં, ચોથાની પાંચમાની છઠ્ઠાની ને ચૌદમા સુધીની કમ્પેરિઝનમાં બોલો તો કે એક બટાકાના સ્ટોલ ઉપર જેટલા જીવ આવે નો ઓલ દેટ કે જેટલો પણ આવે એમાં અસંખ્યાત તો ઓદારિક શરીર અને એમાં એક એક ઓદારિક શરીરમાં આજ સુધી સિદ્ધ થઈ ગયા થશે અને થવાના છે એના કરતા અનંત ગુણા વધારે જીવો તો એ એક ઓદારિક શરીરમાં છે. તો એ કણમાં કેટલા, એ આખા બટેટામાં કેટલા અને હવે હવે તમે લગાડતા જાઓ તો ખબર પડશે કે જીવોની સંખ્યા કેટલી છે. પોઈન્ટ પકડાય છે શું કહેવા માંગે છે? એટલે તો મનુષ્ય તમે વિચાર કરો કે સ્વધર્મ ઇન્દ્ર બોલો શું કહ્યું છે, 3-3 જ્ઞાનના ધારી છે અને તમે વિચારો કે કેટલી સામર્થ છે, પુણ્યનો ઉદય છે અને બધું છે તો પણ સ્વધર્મ ઇન્દ્ર વિચાર કરો કે મનુષ્ય ગતિના ક્ષણ થોડા ક્ષણ પ્રાપ્ત કરવા માટે કરશે અને આપણા ભાવ આપણા દિવસો મહિનો ક્યાં વયો ગયો, વર્ષ ક્યાં વયો ગયો, આટલા વર્ષ ક્યાં વયા ગયા ખબર જ ન પડી, ખબર જ ન પડી, ખબર જ ન પડી. બોલે તું અચીવ કર્યું, દ્રઢતા અંદરમાં વધી છે, શ્રદ્ધાન અંદરમાં પરિણતી છે. કોઈ પકડાય છે, ખ્યાલ આવ્યો? તો આપણે ત્રણ કમ્પેરેટિવ સ્ટડી કરી, કોના વચ્ચે? મિથ્યાદ્રષ્ટિ જીવો, ચતુર્ગ્રસ્થાન વાળા સમ્યક દ્રષ્ટિ જીવો અને મુનિરાજ. મુનિરાજ ક્યાંથી ક્યાં લીધા? મુનિરાજ અરે બોલો ગજબ, 13માં 14માં ગ્રસ્થાન વાળાને પણ મુનિઓ લઈ લીધા કારણ કે પણ ગુણસ્થાન ના અંતર્ગત છે ને એટલે સંસાર છે અને પછી સિદ્ધ ભગવાન. 3.9 કરોડ ખાલી આપણે બહુ લાગે પણ ખાલી કેમ? કારણ કે સમ્યક દ્રષ્ટિની સામે જોવો અને પછી સમ્યક દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિની સામે જોવો તો કાંઈ નથી, કાંઈ નથી. દુર્લભતાનું ભાવ વાસન થાય છે. મનુષ્ય બહુ આપણે ક્યાં બેઠા છે અને આપણને શું લાગે છે ઓ એટલે શું નિગોદ માંથી નીકળ્યા 6 મહિના સમયમાં 600 આજી નીકળ્યા અને પછી આમ બહુ સ્મૂથલી આમ આમ એકદમ આમ સ્મૂથલી આમ ત્રસમાં ને એમાં પછી 2 ઇન્દ્રિય એના પછી આમ 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય 5 ઇન્દ્રિય અને પછી સંગીની ને મનુષ્ય બહુ આમ સ્મૂથલી થઈ જતું હશે ને. તમને ખબર છે અનંત વાર કેવું થયું કે તું ત્રસમાં આવ્યો? આચાર્ય દેવ કે તું ત્રસમાં આવ્યો, 2 ઇન્દ્રિયમાં આવ્યો. દેન્દ્રિય વિચ ઇઝ વિદાઉટ મન, નો સ્કોપ ઓફ સમ્યક દર્શન, દેર ઇઝ નો મન. તો દેન્દ્રિયમાં આવ્યો રૂપાબેન અને એવું થયું કે એ દેન્દ્રિયમાં આવ્યા પછી એ અંતર્મુહૂર્તમાં એ પાછું નિબોધમાં ચાલ્યો ગયો. 3 ઇન્દ્રિયમાં આવ્યો જ નહીં, ચૌદ ઇન્દ્રિય થયો જ નહીં, પંચેન્દ્રિય થયો જ નહીં, એના તો દર્શન થયા જ નહીં. અને અનંતવાર એવું થયું કે નીકળ્યા અને પાછા નિબોધમાં ચાલ્યા. આ બધા જીવોને ઉત્તર નિબોધના જીવ છે. પરણાવોની વિચિત્રતા જુઓ તમે. અને એવા દુર્લભ જીવો પણ કે નિત્ય નિબોધ માંથી નીકળ્યા હોય અને છ મહિના સમયમાં પહેલી વાર નિત્ય નિબોધ માંથી નીકળ્યો, એકાદ પર્યાય બે ઇન્દ્રિયની કરી અને ડિરેક્ટલી ભરત ચક્રવર્તી ને ત્યાં પુત્ર બન્યા. અને એટલું જ નહીં, ન બોલ્યા તો ન બોલ્યા, ભરત ચક્રવર્તી ને થયું કે આ બધા મૂંગા છે. સમુસર વડે એને પૂછ્યું, ત્યારે મારા પુત્ર બોલતા કે નથી? ટેન્શન તો થઈ જાય ને, બોલે નહીં તો કે મૂંગા છે, ભગવાન મૂંગા છે. તો કે ના 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 ના, તમારા કોઈ પુત્ર 923 માંથી કોઈ પુત્ર મૂંગા નથી, બોલ છે પણ એક જ વાર બોલ છે. અરે શું કહે છે તમને ભાઈ, આપણે કેટલું બોલીએ છે? અને અડધું તો લાઈક નોટ નીડેડ, રાઈટ? બોલશે તો એક જ વાર બોલશે. અને શું બોલશે? તો કે નમસ્ દેવ્ય. ક્યારે બોલશે? તો કે મુનિ દીક્ષા લેશે ત્યારે બોલશે. વિચાર કરો, અને મુનિ દીક્ષા લઈને એ જ ભવમાં સપક્ષેની માંડીને એક પુત્ર બધા આજે સિદ્ધાલયમાં બિરાજમાન છે. વિચાર, પુરુષાર્થની પ્રબળતા પણ જો, અને સ્વભાવની વિરાધના કરીને કેવા ફળ ભોગવ્યા એનો પણ વિચાર કરશો. એક સમજી લેજો, બધા આપણે બધા સમજી લે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ પોઈન્ટ. અન્ડરસ્ટેન્ડ તો છે જ બધું, અન્ડરસ્ટેન્ડમાં તો બધું છે, શ્રદ્ધાંતમાં નથી આવતું અને એનું ભાવવાસન નથી થતું. આત્મા એટલે હું, આ શરીરની અંદર જે હું આત્મા ચૈતન્ય તત્વ, શરીરથી જુદો, રાગથી જુદો, એક સમયની અવસ્થાથી જુદો, કર્મોથી જુદો, અને જે પણ આપણા પુણ્યના ઉદયમાં પ્રાપ્ત થયેલી સામગ્રી છે એનાથી જુદો જે આત્મા છે એ અનાદિ અનંત છે. અને જેટલો ભૂતકાળનો ટાઈમ ગયો એના કરતા સમજી લેજો ભવિષ્યનો કાળ અનંત ગુણો વધારે છે. નાઉ ડિસાઈડ. અને હજી એક વાત સમજી લેજો કે ત્રસ્ત પર્યાયમાં આવ્યા છે તો એ ત્રસ્ત પર્યાયમાં રહેવાનો કાળ લિમિટેડ છે. નાઉ ડિસાઈડ. હજી એક સમજી લેજો કે ત્રસ્ત પર્યાયમાં પણ બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌદ ઇન્દ્રિય, અસન્ની પંચેન્દ્રિયની અવસ્થામાં દેર ઇઝ નો સ્કોપ ઓફ સમ્યક દર્શન, એ પણ સમજી લેજો. એ એક તો સન્ની પંચેન્દ્રિય પણું પાણું, વિચાર કરો. અને એમાં પણ આવું ઉત્કૃષ્ટ તત્વ પામવું, આવા ગુરુઓનો સમાગમ પામવો, આવા આયતનો પામવા, અને આ વાત પામવી, અને આમ હાથમાં રાખેલા આવડાની જેમ આમ સ્પષ્ટ કે તું ભગવાન છો, તું ભગવાન છો, તું ભગવાન છો, તું ભગવાન છો, એ રોજ આ વાત સાંભળવા મળવી સાચી છે પુણ્યનો ઉદય. એટલે તો જે જીવો તમને દર્શન પૂર્વક તપ માં આગળ વધે ત્યારના પછીની ગાથા બહુ ગજબ છે. આપણે વાંચીએ છીએ, આપણે રીડિંગ કરી લઈએ, બહુ ગજબ છે કે ભાઈ બહુ સાવધાની રાખે છે એ તપના માર્ગમાં પણ, કે આ ભવ હું ચૂકી ન જાઉં. ચોથા કાળની વાત કરું છું, વિજય છે, પ્રજાથી મોક્ષ થાય છે એની વાત સમજી લેજો. પણ બિલકુલ સાવધાની રાખે છે, કેમ ખબર છે? કારણ કે ત્રણ કસાઈ છોકરીના અભાવ પૂર્વકની ભીખ રાખતા જે ભાવલિંગી મુનિરાજ ભોગવી રહ્યા છે એમને એ પણ ખબર છે કે ઇફ આઈ મિસ સપક એની માનવામાં, ઇફ આઈ મિસ ધ ચાન્સ, પકડ ધ પોઈન્ટ, ઇફ આઈ મિસ ટેકિંગ કેવળ જન, ઇફ આઈ મિસ ધીસ અપોર્ચ્યુનિટી, તો ત્રણ શું ગજે બોલો, ત્રણ કસાઈ છોકરીના અભાવપૂર્વકની વિગ્રહતામાં બેઠા છે. આજે એક સમયમાં વિગ્રહ ગતિના પહેલા સમયમાં આ અહીંયા દેહ છૂટ્યો, કેવળ જ્ઞાન ન લીધી, થોડી કમજોરી રહી ગઈ, પુરુષાર્થ ન ઉપર્યો, ફૂલટું જે કેવળ જ્ઞાન સુધી પહોંચી શકે એવો, તો એને ખબર છે કે ઓહો આના પછી દેવગતિમાં જશે એ પણ ખબર છે. અને દેવગતિમાં ગયા ત્યાં વિગ્રહ ગતિના પહેલા સમયમાં ત્રણ કસાઈમાંથી ત્રણ કસાઈનો અભાવ હતો જ્યાં, એની બદલે વિગ્રહ ગતિના પહેલા સમયમાં ત્રણ કસાઈનો ઉદય ચાલુ છે. હવે વિચારો તમે સ્થિતિ, જે જંગલમાં રહેવાવાળા, એકાંતમાં રહેવાવાળા, સ્વભાવની મસ્તીમાં, અંતર્મુરતમાં અસંખ્યાત વાર પોતાના આત્માના આનંદમાં ઝૂલવા વાળા હવે ક્ષણ માત્રમાં બોલો દેવગતિમાં પહોંચી ગયા. અને એ તમે હવે ભાવની સ્થિતિ જોઈ લો કે કેવી છે. હવે પિક્ચર ક્લિયર થવું જોઈએ કે ભાઈ કોઈ પણ બહારમાં પણ કોઈ પ્રોજેક્ટ હોય, કોઈ સ્ટડીઝ હોય, કોઈ પણ કાર્ય હોય તો એમાં એક ક્રમ હોય કે નહીં, એક પ્રોસિજર હોય કે નહીં, એક પ્રોસેસ હોય કે નહીં. આ પ્રોસેસ કોનો છે, કયો છે, કેવો છે? આ મારા આત્માના કલ્યાણનો પ્રોસેસ છે, અલ્ટિમેટ મુક્તિનો પ્રોસેસ છે. અને એ પ્રોસેસમાં હજી મેં પહેલો કદમ પણ ન ઉપાડ્યો હોય તો મંજિલ તો બહુ દૂર છે. પોઈન્ટ આપણે શું કહેવા માંગુ છું, હવે બહુ ઇઝીલી આપણે બોલવા માંડ્યા છે ને, ફરી આઈથી પાર, મને પ્રસન્ન જ નથી, ફરી આઈ સંજયનું નથી, કારણ કે હું તો પરિપૂર્ણ છું, તો પરિપૂર્ણ છે. વાહ, સમજ કરશે નહીં, ફરી આઈની કોઈ જરૂર નથી, તો પરિપૂર્ણ 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 ભાઈ, એવું નથી ભાઈ. દ્રવ્ય કલ્યાણ નો પૂરો સુમેળ હોવો જોઈએ. પરિપૂર્ણ છે તો વેદન છે, અતિન્દ્રિય આનંદ છે. વિચાર કર્યો તમે, દ્રવ્ય પરિપૂર્ણ છે એની કોઈ ના નથી, પણ પર્યાયમાં પણ એ વેદન, એ નિસંગતા, એ નિર્ભયતા, એ નિર્ભરતા, એ નિરપેક્ષતા, અને હું ક્યાંક છું એવી શ્રદ્ધા, એનાથી કોઈ મને હલાવી નહીં શકે, દગાવી નહીં શકે એવી પ્રતિતિ અંદરમાં છે તો બરાબર છે. પાપના ઉદયમાં તમને સામગ્રી કોઈ નહીં આપી શકે, પૈસો નહીં આપી શકે, કયું જશે, બધું વિપરીત અને પ્રતિકૂળ થશે પાપના ઉદયમાં, પણ પાપના ઉદયમાં તમને દર્શન લઈ શકશે. કોઈ પકડાય છે, ઓલી વસ્તુ અહીંયા છે, પણ આ વસ્તુ પ્રાપ્ત કરી શકે પાપના ઉદયમાં પણ, એની વચ્ચે પણ. ચાલો બરાબર, હવે જો આપણે આ ગાથા વાંચીએ, અર્થ વાંચીએ છીએ. જો ગાથા નંબર છે 115, જેનું હેડિંગ છે સમાધિ ને ધન કો સુરક્ષિત રખને થી પ્રેરણા. સમાધિ ને મેં તમને વાત કરી ને, સુરક્ષિત ધન, તપ, લીનતા, કેટલી જાગૃતિ, કેટલો વચ્ચે પુરુષાર્થ, પુરુષાર્થ શું સ્વરૂપ, લીનતાનો પુરુષાર્થ, એમાં અનંત પુરુષાર્થ છે. સ્વભાવમાં રહેવાનો અનંત પુરુષાર્થ છે, સ્વભાવમાં રહેવામાં અનંત પુરુષાર્થ છે, જાતા દર્શતા રહેવામાં અનંત પુરુષાર્થ છે, વિકૃત ન થવામાં અનંત પુરુષાર્થ છે, ઉપસર્ગ થઈ રહ્યો છે અને ત્યાં લક્ષ્ય નથી જતું એમાં અનંત પુરુષાર્થ છે. કોઈ પકડાય છે અનંત પુરુષાર્થ. બહુ સરસ ગાથા છે. જો અર્થ વાંચો, જે પ્રકાર નહીં, એની આગળ જો આગામી છંદ મેં તપ મેં રતિ કરકે અપની આયુ વો ગજબ દે, અપની આયુ ઓર શરીર કો સફળ કરને વાલે જીવો કી સરાહના કરતે હૈ. સરાહના સમજે છે, સરાહના એટલે વખાણ, તારીફ, અનુમોદના, પ્રશંસા. સરાહના હિન્દી શબ્દ છે. કોની સરાહના કરે છે, કોની સરાહના કરે છે? શરીર અને આયુને સાર્થક કરે છે. એટલે આ મનુષ્ય શરીરે સમજાયું, આ મનુષ્ય દેહ મળ્યો, આ ગતિ મળી એને સાર્થક, અને જે આયુ છે એને સાર્થક. વિચારી લેજો, આપણને શું લાગે, અરે તમે ગજબ કરો છો, ઇન 30 યર્સ વી અચીવ ધીસ, અને 40 યર્સ, તો 40 યર્સમાં તો વી રીચ એટ ધ પીક ઇન અવર બિઝનેસ, રાઈટ? તો વી અચીવ નો, અરે બોલો જલ્દી. 25 યર્સમાં તમારી સ્ટડીઝ પૂરી થઈ ગઈ, આમ થઈ ગયું, પછી આમ થઈ ગયું, પછી આમ થઈ ગયું, પછી આમ થઈ ગયું, અરે તમે ગજબ કરો છો યાર, અમે વી રિયલી પ્રોગ્રેસ, ક્યાં હતા ને ક્યાં ઘૂસી ગયા? વિચાર કરો, આ સાર્થકતા છે? કોઈ જ્યાં હાની કરવાના તો નહીં કરે, ખબર છે કેમ નહીં કરે, ખબર છે કેમ નહીં કરે, ખબર છે? કારણ કે તું જે મિથ્યા માન્યતા ને કલ્પના ને એ ભ્રમણામાં બેઠો છે કે આ બધું બહારમાં જે સહયોગ મળ્યા એ મેં અચીવ કર્યા, મેં પ્રાપ્ત કર્યા, મેં ભેગા કર્યા, આ જે તારી માન્યતા વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ છે. કારણ કે તને એક પણ બહારમાં સહયોગ અને એક પણ પરમાણુ મળ્યો છે તો એ તારા પૂર્વકૃત પુણ્ય પાપના ઉદય પ્રમાણે મળ્યો છે. તારી વર્તમાનની કોઈ ચતુરાઈ, કોઈ દાપણ, કોઈ દોટ ડાયા પણ, કોઈ વિકલ્પ, કોઈ ઈચ્છા ને કોઈ હોશિયારી ને કોઈ ભણતર બિલકુલ પણ કામ આવ્યું નથી. એટલે એ વાતની સરાહના તો કોઈ જાણી નહીં કરે, કારણ કે આમાં તો મિથ્યાત્વનું પોષણ છે, આમાં તો અહમનું પોષણ છે, આમાં તો સાત તત્વની વિપરીતતા ચાલે છે. તો સરાહના કોની કરે છે? કે જેને સાચા અર્થમાં આયુ અને શરીરને સાર્થક કર્યા, ઉપયોગને સાર્થક કર્યો, શ્રદ્ધાનું પરિવર્તન થઈ ગયું, મોક્ષ માર્ગ નો પથિક બની ગયો, ભગવાન નો લઘુ નંદન બની ગયો, નિશંક થઈ ગયો, સાત તત્વ સંબંધી સાચી શ્રદ્ધા થઈ ગઈ, એવી નિશંકતા કે પહાડ જેવી પ્રતિકૂળતા આવશે તો પણ એને કોઈ હલાવી નહીં શકે. હું તમને એક વાત કહું, કોઈ પણ પાપ નો ઉદય આવ્યો, બહુ સમજવા જેવી વાત છે, જે સમય મને ક્લિક થઈ તમને કહું, કોઈ પણ પાપ નો ઉદય આવ્યો, હવે એક સીએ છે, સીએ ભણેલો વ્યક્તિ છે, અરે બહુ ઇન્ટેલિજન્ટ, એક્ઝામ્પલ છે મને જે યાદ આવે છે, ડોક્ટર લઈ લો, એન્જિનિયર લઈ લો, જે પણ લઈ લો, એમબીએ લઈ લો, જે પણ લઈ લો, બેસ્ટ પ્રોફેશન, શેરસમ ગજબ એના પ્રોફેશનમાં, એટલે એના પ્રોફેશન. અગર જો પોઈન્ટ શું કહું છું, હું પ્રેક્ટિકલ વાત કરું છું, પ્રેક્ટિકલ. અહીંયા આવ્યો પાપનો ઉદય, શરીરમાં કોઈ રોગ આવી ગયો, કારણ કે સૌથી વધારે આસક્તિ કોની છે, એકત્વ કોનું છે, અને ક્લોઝ જે પણ ઉદય પ્રમાણથી ક્લોઝ જે પણ સહયોગ છે, નો કર્મ, એને આપણે નો કર્મ કહીએ, જે આપણા દ્રવ્ય ક્ષેત્ર કાળ હોય તો ભારત છે, શરીર પણ, ઘર, કુટુંબ, પરિવાર, દીકરો દીકરી, વોટ એવર. સમજાય છે? સમજાય છે જલ્દી, બરાબર છે? હવે અહીંયા કોઈ સીએ ભણેલો વ્યક્તિ છે, એ ડોક્ટર છે, વેરી સુપર ઇન હિઝ પ્રોફેશન, ડુઈંગ બેસ્ટ, વેલ, વોટ એવર. બીજો છે શાસ્ત્ર જ્ઞાની, જેને શાસ્ત્રનું જ્ઞાન છે, બરાબર છે? શાસ્ત્રી થયેલો છે, શાસ્ત્ર નું જ્ઞાન છે, એમ સમજો, કોઈ પકડજો, તો એને એનું જ્ઞાન એ સંયોગક્ષમમાં એ જ્ઞાન છે, એ પાછું પરમાત્મા વાંચ્યા છે, કોર્સ કર્યો છે, એક્ઝામ, વોટ એવર, એમ છે, પકડાય છે? કોઈ પકડાય છે? અને ત્રીજો છે, ત્રીજો વ્યક્તિ, હવે અહીંયા તમે કહીએ ને, અહીંયા શું આવ્યો ઉદય પાપ નો, અચાનક, અચાનક તો કઈ થતું નથી, અને હવે આપણે સમજીએ અચાનક, એ તો કામ નથી, કોઈ પકડાય છે? હવે અહીંયા છે જે ત્રીજો વ્યક્તિ છે, એકદમ આપણે કહીએ ને કે પ્યોર આત્મર્થી છે, જેને નથી સીએ એમબીએ નું જ્ઞાન, જેને લૌકિકમાં કઈ બધાને જ્ઞાન નથી, ખબર નથી, હોશિયારી નથી, કાંઈ નથી, કોઈ સમજાય છે? જેને શાસ્ત્ર નું પણ બહુ વિસ્તૃત જ્ઞાન નથી, કોઈ સમજાય છે? પણ ભેદ જ્ઞાન નો અભ્યાસ કરી રહ્યો છે, રૂપાબેન કોઈ સમજાય, અરે ગજબ છે, અહીંયા ભેદ જ્ઞાન નો અભ્યાસ છે. હવે આ બેની સામે તો એના કમ્પેરિઝન માં થશે યાર, પણ એના અંદરમાં ભેદ જ્ઞાન નો અભ્યાસ ચાલે, જે પણ થઈ રહ્યું છે એનાથી ભિન્ન પોતાના ગાયકની સાધના આરાધના તત્વનો નિર્ણય, પ્રેક્ટિકલ એપ્લિકેશન ઓફ ઓલ ધ સિદ્ધાંત ઇન જીવન, પોઈન્ટ સમજાય છે? ભેદ જ્ઞાન, પ્યોર ભેદ જ્ઞાન એટલે આત્મસન્મુખ થવાનો પ્રયાસ, કોઈ પણ ઉદય આવે તો અરે આ મારાથી ભિન્ન છે એવું અંદરથી જોર, એવા પ્રકારનો અભ્યાસ કરી રહ્યો. હવે મને કહો કે અહીંયા ઉદય આવ્યો, બોલો વિચલિત કોણ થશે, બોલો સુધીબેન ટકી કોણ શકશે, ઉભો કોણ રહી શકશે? શાંતિ નું વેદન અને સમાધાન કોને વર્તશે? મને ખાલી આનો સિમ્પલ જવાબ આપો, તેનું સીનું જ્ઞાન અને એન્જિનિયરિંગ નું જ્ઞાન ચાલે, બહુ મહેનત કરી હતી યાર, જીવનમાં 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ ફૂલ આપી દીધા હતા ટુ રીચ ટુ દેટ લેવલ, ખરાબ નહીં લગાતા કોઈ હોય તો ત્યાં. હા અરે ચંપલભાઈ છે, બગડો પોઈન્ટ શું કહું છું, અને ખાલી બુકેશ્વર નથી, શાસ્ત્રો પણ કામ નહીં આવે બીજે બેન, પણ ઉદયના પ્રસંગમાં જે આવ્યો ઉદય, સૂર્ય નો હોય, પાપ નો હોય, સાતા નો હોય, સાતા નો શરીર, અનુકૂળતા પ્રતિકૂળતા જે પણ, અરે ઈષ્ટનો વિયોગ થઈ જાય, બોલો, ઓ આમ ડરતા નહીં, પણ એક સમજ્યો કે આવા જીવનમાં ઉદય નથી આવવાના, આવવાના છે, ઉતાકળાવ નહીં આવે, આવશે, અરે એની ગેરંટી તો તીર્થંકર ના જીવને પણ કોઈ ના આપી શકી, પારસ ના ભગવાન ના જીવને તો હુની અવસ્થામાં પણ પથ્થર વરસી આવ્યા, ગજબ, એક અંતર મુહૂર્તમાં સર્વ થયા બેસીને જે વિતરાગતા પૂર્ણતા સર્વજતા હિતો દેતી સમગ્ર બેસીને ઓમ ધ્વનિ હમણાં છૂટવાની છે, એમના ઉપર પણ ઉત્સર્ગ થયા, બોલો તો ઉદય તો કોઈને નથી છૂટુકમાં આવી, શાંતિ કોને વર્ષે, સમાધાન કોને થશે, ક્ષમતા કોને રહેશે, અને કર્મ નો બંધ કોણ ઓછો કરશે, અને મોહ ની પુષ્ટિ કોણ ઓછી કરશે, મને કહી દો. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, હવે આપણે સ્ટેજ પર પહોંચી ગયા છે, બધા થિયરી કોન્સેપ્ટ સિદ્ધાંત બધું જ આપણને ક્લિયર છે, હવે અગર આપણે આ કરવાથી ચૂકી ગયા તો ચૂકી ગયા, કારણ કે સમ્યક દર્શન નથી તો આગળ શ્રાવકપણું નથી, શ્રાવકપણું નથી તો આગળ મુનિપણું નથી, સાચા મુનિ નથી તો શ્રેણી નથી, શ્રેણી નથી તો બારમું ગુણસ્થાન નથી, બારમું ગુણસ્થાન નથી તો તેરમું ચૌદમું નથી, અને એ નથી તો જુદ અવસ્થા નથી. તો મૂળ પાયામાં સમ્યક દર્શન છે. બોલો, આખા દિવસમાં અક્ષય ભાઈ કેટલી વાર વિકલ્પ આવે છે કે મારે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે. આ ભાવ પૂરો થાય એની પહેલા આ આયુની સાર્થકતા, આ શરીરની સાર્થકતા, આ મન મળ્યું એની સાર્થકતા, અને આ ગુરુ મળ્યા એની સાર્થકતા વિચારી લો. તમે અહીંયાથી રહેવાની દેવમાં જશો અને ગુરુદેવજીને મળશો તો બોલો શું કન્વર્સેશન કરશો, શું જવાબ લઈને જશો? ચૂકવા જેવો નથી આ અવસર. પક્ષી સમજી લેજો, આ કાળ એટલો નિકૃષ્ટ છે, કળમ પડતા જાય છે, કાળ પડતો જાય છે, બધાના ભાવો પડતા જાય છે, ઉદયની હીનતા, શારીરિક હીનતા, સંહનની હીનતા, કોઈ કામ નથી. આમ પલટીએ આમ ખબર નહીં પડે. આપણે કેટલાના કોવિડમાં તો કેસ જોયા, બોલો, એક મહિનામાં કેસ ખતમ, એક મહિનામાં આમ થઈ ગયું, એક મહિનામાં. અરે કાંઈ નહોતું. સાજા થયા હતા, સવારના તો મળ્યા હતા, અરે પૂજા તો સાથે થઈ, અભિષેકમાં તો જોયા હતા, નામ થઈ ગયું, તેમ થઈ ગયું. અચાનક ક્ષણ માત્રમાં ભરોસો કોનો છે તું? આપણે આ બરાબર થઈ ગયું છે, આ બરાબર થઈ ગયું છે, આ એકદમ પરફેક્ટ. તારા પરિણામ, તારો અભિપ્રાય, તારો ઉપયોગ, મેં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું, ઉપયોગ લૂંટાઈ ગયો તો બધું લૂંટાઈ ગયું છે. કારણ કે સદુપયોગ ન કર્યો આંખનો, કાનનો, મનનો, તો પછી સોરી, કુદરત પણ કહે છે વી આર વેરી સોરી. પોઈન્ટ પકડાય છે, સમજાય છે? જો રાત્યા જીસ પ્રકાર, હવે તો બે ઉદાહરણ પછી બહુ સરસ છે. જીસ પ્રકાર કચ્ચે ફલ કે અગ્ર ભાગ સે ફૂલ જડ જાતા હૈ, ખીર જાતા હૈ. શું કીધું? જયારે ફૂલ ઉગે ને એમાંથી ફળ નીકળે, તો જયારે ફળ નું પરિપક્વપણું ચાલુ થાય તો શું થાય? એ ફૂલ જે છે એ ખરી જાય. પકડો, શું તુલના કરી છે? જો બે ઉદાહરણ છે આમાં, એક તો આ કચ્ચે ફલ નું પકડાયો પોઈન્ટ. જીસ પ્રકાર કચ્ચે ફલ કે અગ્ર ભાગ સે ફૂલ જડ જાતા હૈ, ખીર જાતા હૈ, ઉસી પ્રકાર ગજબ લાઈન જો કેટલી ગજબ. શરીર તપ રૂપી બેલ મે પુણ્ય રૂપી ઉત્કૃષ્ટ ફળ. અહીંયા પુણ્ય એટલે પવિત્રતા. શું અંદરથી શું ઉગ્યું? જયારે એ ફૂલ ખરી ગયું તો અંદરથી ઉગ્યું શું? ફળ. સમજાય છે? ફળ પોઈન્ટ પકડાયો. અને ફૂલ ખરી ગયું, શરીર ખરી ગયું, આયુ પૂર્ણ થઈ ગયું. એની પહેલા આખું જીવન જયારે શરીર અને આયુ હતું, જયારે મન હતું, ઇન્દ્રિયનો યોગ હતો, શરીરની સ્વસ્થતા હતી, દેહશાસ્ત્ર ગુરુની અનુકૂળતા હતી, શારીરિક અનુકૂળતા, માનસિક અનુકૂળતા, આર્થિક અનુકૂળતા, સામાજિક અનુકૂળતા બધી હતી, ત્યારે શું કરી દીધું? કે પુણ્ય રૂપી ફળ, પવિત્રતા, વિશુદ્ધિ, ભેદ વિજ્ઞાન, તત્વાભ્યાસ, તત્વ નિર્ણય, સમતા, સંતુષ્ટિ, શાંતિ, ઈચ્છા નિરોધો તપ, મિથ્યાત્વના મૂળિયા હલાવ્યા, તત્વ જ્ઞાનનો અભ્યાસ કરીએ, આ બધું કર્યું તો શું રિઝલ્ટ આવ્યું? તો કે ઉત્કૃષ્ટ ફળની પ્રાપ્તિ થઈ. આ શરીર છૂટ્યું એની પહેલા. ગાથા સમજાય છે? શું લખ્યું છે? ઉસી પ્રકાર જીસકા શરીર રૂપી બેલ ને પુણ્ય રૂપી, પુણ્ય એટલે સમજાયું અહીંયા, પુણ્ય એટલે પવિત્રતા, પુણ્ય એટલે વિશુદ્ધિ, પુણ્ય એટલે ભેદ જ્ઞાનનો અભ્યાસ. તો એ પુણ્ય રૂપી ઉત્કૃષ્ટ ફળ ઉત્પન્ન કરે કે સ્વયં કાલ પાકર ગળ જાતા હૈ, નષ્ટ હો જાતા હૈ. કોણ? શરીર. નષ્ટ થવાનું છે એટલો તો ભરોસો છે કે નહીં? કાર્ય પૂર્ણ થવાનું છે, આ શરીર છૂટવાનું છે, આ ગતિ છૂટવાની છે, આ યોગ છૂટવાનો છે, આ સંયોગ છૂટવાનો છે. હવે જે છૂટવાનો છે, જે છૂટા છે, જે મારાથી ભિન્ન છે, ક્ષેત્રથી ભિન્ન છે, પ્રમાણના દ્રવ્યની બહાર છે, એનું કેટલું એકત્વ, એનું કેટલું મમત્વ સમજી લેજો. જેનો જેટલો મોહ તીવ્ર, જેની જેટલી આસક્તિ તીવ્ર, પર પદાર્થમાં જેટલો રાગ તીવ્ર, જેટલી અપેક્ષાઓ તીવ્ર, પણ પકડજો, એટલો હૃદય બદલતા દુઃખ થશે, વિયોગ થતા દુઃખ થશે, શરીરની જીણહીન દશા થતા આકૃતા થશે, વેદ જ્ઞાન નો અભ્યાસ નહીં કર્યો હોય તો તમને બધાને ખ્યાલ આવે છે, અડધા દૂતરાગી થઈ ગયા છે, અડધા મૌન થઈ ગયા છે, અડધા એમ થાય શું બોલી રહ્યા છો, પકડ્યો પોઈન્ટ, બહુ ગજબ આવ્યું બરાબર. તો શું કે છે, નષ્ટ હો જાતા. હવે જો આગળ તથા જીસકી, અરે આયુ 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 તથા જીસકી આયુ, હવે જો સમાધિ રૂપ અંત અવસ્થા પાકર સંન્યાસ રૂપી અગ્નિ ને દૂધ કો સુરક્ષિત, દૂધ સંન્યાસ રૂપી અગ્નિ. હવે ઉદાહરણ આપ્યું બીજું, શું ઉદાહરણ આપ્યું બીજું, દૂધ અને પાણી અને અગ્નિ. જેવી રીતના દૂધ ને આપણે ઉકાળીએ અગ્નિ ઉપર રાખીને, દૂધ ને ઉકાળીએ તો શું થાય, પાણી બધું ગળી જાય ને, અને દૂધ ઘટ થતું જાય, કોઈ પકડાય છે, દૂધ ઘટ થતું જાય, પાણી શું થઈ જાય, બળી જાય બરાબર. હવે એનું કમ્પેરિઝન કર્યું છે જો, તથા જીસકી આયુ સમાધિ રૂપ અંત અવસ્થા પાકર સંન્યાસ રૂપી અગ્નિ ને દૂધ કો સુરક્ષિત રખ કર સૂખને વાલે જલ કી તરહ, જલ શું થઈ ગયું, સુકાઈ ગયું, સુરક્ષિત શું રહી ગયું, દૂધ સુરક્ષિત રહી ગયું ને, દૂધ સુરક્ષિત રહી ગયું. ઉદાહરણ સમજાયું બધાને, દૂધ સુરક્ષિત રહી ગયું, જળ ઉડી ગયું, જળ સુકાઈ ગયું બરાબર. તો શું કીધું, સૂકને વાલે જલ કી તરહ સ્વયં સૂક જાતી હૈ વહ જીવ ધન્ય હૈ. ભાવાર્થ વાંચી જો, જીસ પ્રકાર બેલ પર લગને વાલે ફૂલ કચ્ચે ફલ કો ઉત્પન્ન કરકે સ્વયં જળ જાતા હૈ, શું જળ ગયું, શું જળી ગયું, ફૂલ સૂગ્યું, ફળ કોઈ પકડાય છે. એટલે અહીંયા શરીર છૂટે, આયુ પૂર્ણ થાય, ઉદય બદલાય, એની પહેલા શું કરી લેવી, જબરજસ્ત કમાણી, શું સમયભાઈ કમાણી, કેની કમાણી, ભૂમિબેન કમાણી છે ની, પાછળ બોલો કમાણી છે ની, કેની કમાણી, તો કે ભેદ જ્ઞાનની, તત્વ જ્ઞાનની, શું બહુ બહુ એક્ચ્યુઅલી ગાથા બહુ સરસ છે. જીસ પ્રકાર બેલ પર લગને વાલા ફૂલ કચ્ચે ફલ કો ઉત્પન્ન કરકે સ્વયં જડ જાતા હૈ, ઉસી પ્રકાર જિનકા શરીર તપ મેં પ્રવર્તિત હોકર પુણ્ય, તપ મેં પ્રવર્તિત હોકર પુણ્ય કો ઉત્પન્ન કરકે, પુણ્ય એટલે પવિત્રતા, વિશુદ્ધિ, ધ્યાન, સમાધિ, સમ્યક દર્શન, રત્નત્રય, સ્વયં નષ્ટ હો જાતા હૈ. પહેલું ઉદાહરણ. બીજું ઉદાહરણ, તથા જીસ પ્રકાર અગ્નિ સામર્થ્ય, જો વાત બરાબર, અગ્નિ કા સંયોગ હોને પર જલ દૂધ કો સુરક્ષિત રખ કર, શું કીધું, દૂધ કો સુરક્ષિત રખ કર જલ સ્વયં સૂખ જાતા હૈ બરાબર. ઉસી પ્રકાર સંન્યાસ દશા મેં જિનકી આયુ, ઓ ગજબ, ધર્મ કો સુરક્ષિત રખકર સ્વયં, ગજબ, ધર્મ કો સુરક્ષિત રખકર સ્વયં સુખ જાતી હૈ. ઉસ ઇસ પ્રકાર શરીર ઓર આયુ કો સફલ કરને વાલે પુરુષ, કિસકો સફલ કરને વાલે, નિરંતર કરને વાલે નહીં, સાર્થક કરને વાલે, જબરજસ્ત ધાતુ બાંધીને જવું પડશે, નહીતર દેહગતિમાં જશું મને કસાઈના ભાવમાં, પણ શું થશે, ત્યાં ખોવાઈ જશે. ભેદ્યાન નહીં હોય તો ત્યાં શરીર આદિ સંયોગ આદિ શૂન્યના કાંટ બાદ જે પણ અહીંયા કરતા તો અનંત ગુણ વધારે ત્યાં અનુકૂળતા છે, તો શું થઈ જશે, ત્યાં લોસ થઈ જશે. અને અહીંયાથી પ્રબળ ભાતુ બાંધીને ગયા હતું ભેદ વિજ્ઞાનનું, તમને જશે જ્ઞાન સારી કરવું તો ઉત્કૃષ્ટ, અને અતિ દ્રઢ સંસ્કાર, તો ત્યાં જઈને સૌથી પહેલા શું યાદ આવશે, બોલો શું યાદ આવશે, સમોચણ યાદ આવશે, શું યાદ આવશે, ઓમ ધ્વનિ યાદ આવશે, શું યાદ આવશે, ભગવાન યાદ આવશે, ભેદ જ્ઞાન યાદ આવશે. અને એ ફ્લોમાં આગળ વધતો વધતો અલ્પકાળમાં જીવ નિયમથી મુક્તિને પામશે. અને અગર ખોવાઈ ગયા તો ચાર ગતિમાં ક્યાંય ખોવાઈ જતું અતો પતો નહીં લાગે, કોઈ કહેવાની આવે ને કોઈ સંભળાવા નહીં આવે કે તું ભગવાન છો, તું ભગવાન છો, તું પરિપૂર્ણ છો, તારામાં ભગવાન ગણવાની તાકાત છે, તું આ શરીર દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ થી રહીત છો, આ રાગાદી ભાવ આશ્રમ છે, દુઃખદાયી છે, આ મિથ્યાત્વ અનંત સંસારનું મૂળ છે, એક જણ અહીંયા ચોરી કરતો હોય અને શાંતિથી બેસીને હું શરીર છું એવી માન્યતામાં બેઠો હોય, બોલો આપણને પાપી કોણ લાગશે? જલ્દી બોલો, આપણને પાપી કોણ લાગશે? અપરાધી કોણ લાગશે? અરે આ ચોરી કરે છે, અરે આ કુશીનું સેવન કરે છે, અરે આ પરિગ્રહ ભેગો કરે છે, અરે આ જૂઠું બોલે છે, વાતે વાતે જૂઠું બોલે છે, માયાચારી કરે છે. બોલો આપણને એ પાપ તો પાપ પકડાય છે, એ પાપ તો પાપ લાગે છે. અને આ હું શરીર છું એની મિથ્યા માન્યતા લઈને બેઠો છે, એ મિથ્યાત્વનું પાપ તો આપણને પાપ લાગતું જ નથી. બોલો વિચાર કર, મિથ્યાત્વનું પાપ સમજાય છે? અરે ગુરુદેવ શ્રી નો મળ્યા હોત તો કોઈ પકડ છે. આ મિથ્યાત્વ શબ્દ જ આપણા શબ્દકોશમાં નો આવ્યો, મિથ્યાત્વ શબ્દ સાંભળો નો. પાંચ પાપ, ચાર કસાઈ, અને કોઈને દુઃખ ના આપવું, આ ના કરું, તે ના કરું, એ તો બધા ધર્મ ની ધર્મ વાત કરશે. ક્યાં ના કરું, આ ના કરું, આ ના કરું, પણ મિથ્યાત્વ ને છોડાવવાની વાત, મિથ્યાત્વ નું સ્વરૂપ, સમ્યક્તા નું સ્વરૂપ. અરે મિથ્યાત્વ છે શું? એ મહાન પાપ છે કેમ? સૌથી મોટું પાપ છે કેમ? અને એનું ફળ નિગોદ છે. એનું સ્વરૂપ સમજાવવા વાળા અને એનાથી રહીત થવાની કળા સમજાવવા વાળા આ કાળ માં આપણા કોઈ મહાન સાચી જય પુણ્ય ફાટી નીકળ્યા છે કે આપણને આ કાને વાત પડી છે કે મિથ્યાત્વ નહીં દૂર કરે ને સમ્યક્તા ની પ્રાપ્તિ નહીં કરે તો તારો મોક્ષ માર્ગ આરંભ નહીં થાય. બહાર માં ગમે તેટલું કરી રાખા ભવમાં, અરે ગમે તેટલું નામ કમાવી લે, અરે ગમે તેટલી ઇજ્જત મેળવી લે, અને ગમે તેટલા સહયોગ ભેગા કરી લે, એક્ચ્યુઅલી તું એ ભેગો કરવા વાળો છો નહીં, એ તારા છે નહીં, તું એનો કરતા છો નહીં, તું એનો ભોગતા છો નહીં, તું એને અડતો નથી, તું એને સ્પર્શતો નથી, અરે સાથે લઈ જવાની વ્યવસ્થા નથી અને ભોગવવાની શક્તિ નથી, અને તો પણ આ શક્તિ ઓછી છે. સાથે લેવાની લઈ જવાની વ્યવસ્થા, આ તો લઈ જવાની વ્યવસ્થા હોત ને, આ તો તમને સમજાય છે? મો નો મો ની મહિમા, આ તો બધું આજે નામ તો આપણે દીકરા માટે, દીકરી માટે, હની માટે, અને સાથે લઈ જવાની વ્યવસ્થા હોત તો મને ઈમાનદારી શીખે તો કોણ કેવી મને કેટલું મૂકી જશે? એક વસ્તુ છોડી ને રહ્યા, લઈ જવાની યાદ રાખજો, જીવનમાં સાથે લઈ જવાની વ્યવસ્થા નથી, ભોગવવાની સામર્થ્ય નથી. અરે પહેરશે તો, અરે લોચિક ની વ્યવહાર ની વાત કરો તો પણ પહેરશે તો કેટલા ચપ્પલ પહેરશે? કલેક્શન, કલેક્શન, કલેક્શન. ખરાબ ને ખરાબ લાગ્યો તો સોરી, શું કહી શકું? અહીં પકડાય છે, ભોગવવાની સામર્થ્ય નથી, સાથે લઈ જવાની વ્યવસ્થા નથી, અને તો પણ આ શક્તિઓ થી થતી નથી. આજે આપણે મને ખબર ફીલ આવી હશે તો ખબર પડી હશે, મિથ્યાત્વ સૌથી મોટું પાપ. આ હું બોલી શકું છું, અગર એ માન્યતાની પુષ્ટિ કરું છું તો મિથ્યાત્વ. હું બોલી, મેં કલાક લીધા, મેં સાંભળ્યું, મેં સમજાયું, મેં એમ કહ્યું, મેં કહ્યું, મેં કહ્યું, 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 હું કરી શકું છું. કરવું પડે, કરવું તો પડે, નહીં કરીએ તો કોણ કરશે? કરવું તો પડે કે બેન બધું કહો, પણ કરવું તો, અને નહીં કરીએ તો કોણ કરશે? કોણ કરશે? કોણ કરશે? કોણ કરશે? હોતા સ્વયં જગત પરિણામ, મેં જતા કરતા ક્યાં કામ, દૂર હટો પર કૃત પરિણામ, જાતા દ્રષ્ટા આત્મ રામ. પારુલ ભાવી, તમારા સિદ્ધાંતમાં 9 મહિના રાખજો કે જે ગીત બનવાના હશે, જે શબ્દ રચવાના હશે, જે થવાનું છે, જયારે થવાનું છે, એક એક દ્રવ્યની, એક એક ધૂનની, એક એક સમયની, એક એક કલ્યાણ નિશ્ચિત છે. કર્તૃત્વ ના ભાર વગર કામ કરજો તો અકર્તા નું પોષણ પણ થશે, મિથ્યાત્વ ના મૂળિયા પણ હલશે, અને પંચકલ્યાણક મહા મહોત્સવ, જે પંચકલ્યાણક કહો છો, તો સૌથી પહેલા તો આપણું કલ્યાણ થઈ જશે કે આપણને ખબર પડી જશે કે સૌથી પહેલી વાત તો એ છે કે હું અકર્તા આત્મ જાતા આત્મ તત્વ છું. કારણ કે જૈન ધર્મ લીધી પર એની વાત આપ્યું ના બેટા, એ એની વાત આપ્યું મને જૈન ધર્મ જેમ ધરમ ઇઝ ઇક્વલ ટુ અકર્તાવા. નિજ નિધિ નિજ મે બતાઈ, યહ અનંત ઉપકાર હૈ, ઉસ કે લિયે જિન વાણી માત કો વંદના ચતવારી હૈ, વંદના ચતવારી હૈ. અને કાંત મે ઇસ બોધિની દ્વાદશાવી પરમ ઉપકારી જીવાણી માત નો, અમૃતો નાનંદકારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓ નો, સત્ય સનાતન સ્વાનુભૂતિમય વિતરાગ દિગંબર જૈન ધર્મ નો. જૈનો તો બહુ ધીમી આવે છે. કઈ વાંધો નહીં. બોલે
વિપરાજ ધર્મ નો,
પંચ કલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો. થેન્ક યુ વેરી મચ. હવે સ્વામીભાઈ ના ક્લાસ ચાલુ.
સ્વામીભાઈ ના ક્લાસ